असंभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्री अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज श्री लाडिला घनश्याम महाराज श्री नारायण मुनि देव दरेक भक्तों ने जय वाला भक्तों दिव्य मंदिर में बिराजता अनंत ब्रह्मांडना आधार अपना मोक्षना दाता जगत नियंता एवा वाला वाला लाडीला श्री घनश्याम महाराज पूज्यपाद ब्रह्मनिष्ठ तमाम संतो पार्षदो वाला भक्तजनों आवो भगवान नु कड़ी ध्यान करिए भगवान ने संभारिए भगवान ने संभारता खूब आनंद आवे तो कीर्तन भक्तिना साथे એના સથવારે આપણે ભગવાનમાં મન રાખીએ તો આનંદ આવશે શ્રી ઘનશ્યામ મહારાજની જય શોભાનિધિ ઘનશ્યામ રાખું આખડિયા ગિરે શોભાનિધિ ઘનશ્યામ શોભાનિધિ ઘનશ્યામ રાખું આખડિયા ગિરે
શોભાનિધિ ઘનશ્યામ રાખું આખડિયા ગિરે
આખડિયા ગિરે રાખું મારી આખડિયા ગિરે આખડિયા
ગિરે રાખું મારી આખડિયા ગિરે
આખડી આગે રે રાખું મારી આખડી આગે રે
આખડી આગે રે રાખું મારી આખડી આગે રે
શોભાનિધિ ઘનશ્યામ રાખું આખડી આગે રે
શોભાનિધિ ઘનશ્યામ રાખું આખડી આગે
રે સંત સભામાં શ્યામલો બેઠા છે આવી રે
સંત સભામાં શ્યામલો બેઠા છે આવી રે
ઓહો સંત સભામાં આહા સંત સભામાં શ્યામલો બેઠા છે આવી રે
સંત સભામાં શ્યામલો
તારા પૂનમા ચંદની ઉપમા લજાવી રે તારા પૂનમા
ચંદની ઉપમા લજાવી રે
હે શોભાનિધિ હા હા શોભાનિધિ ઘન શ્યામ રાખું આખડિયા ગિરે ધ્યાન ધરો ભગવાન નું ધ્યાન ધરો જય હો મહારાજ કી જય સાવ સોનેરી મોળ્યું તેમાં ફૂલ ના તોરા રે
સાવ સોનેરી મોળ્યું તેમાં ફૂલ ના તોરા
રે ઓહો સાવ સોનેરી મોળ્યું તેમાં ફૂલ ના તોરા રે
સાવ સોનેરી મોળ્યું તેમાં ફૂલ ના તોરા રે
તેજ ઝુકેલા પાપણે હસે થોડા થોરા રે હસે થોરા થોરા રે હો હો શોભાનિધિ ઘન શ્યામ રાખું આખડિયા ગિરે
શોભાનિધિ ઘન શ્યામ રાખું
આખડિયા ગિરે રાખું મારી આખડિયા ગિરે આખડિયા શોભાનિધિ ઘન શ્યામ રાખું આખડિયા ગિરે
શોભાનિધિ ઘન શ્યામ રાખું આખડિયા ગિરે
હો શ્યામ કપોળે શોભ તું એક તિલ નું ત્રાજુ રે
શ્યામ કપોળે શોભ
જમણા ગાલમાં ઢીબકડી શ્યામ કપોળે હા હા શ્યામ કપોળે શોભ તું એક તિલ નું ત્રાજુ રે
શ્યામ કપોળે શોભ તું એક તિલ નું ત્રાજુ
રે અહીં રે હાર ગુલાબ ના બાંજા ફૂલ ના બાજુ રે
હાર ગુલાબ ના બાંજા ફૂલ ના બાજુ રે
ઓ અહીં હાર ગુલાબ ના બાંજા ફૂલ ના બાજુ રે શોભાનિધિ ઘન શ્યામ રાખું આખડિયા ગિરે
શોભાનિધિ ઘન શ્યામ રાખું આખડિયા ગિરે
પીતાંબર પહેર્યું રેડ કમર કસી રે
પીતાંબર પહેર્યું રેડ કમર કસી રે
ઓહો પીળું પીતાંબર પહેર્યું રેડ કમર કસી રે
પીળું પીતાંબર પહેર્યું રેડ કમર કસી રે
દેવાનંદ ના દિલ માં છબે હો દેવાનંદ ના દિલ માં છબે છલ નિવાસી રે ઓહો દેવાનંદ ના દિલ માં છબે છલ નિવાસી રે ઓહો શોભાનિધિ હા હા શોભાનિધિ ઘન શ્યામ રાખું આખડિયા ગિરે આખડી આગે રે રાખું મારી આખડી આગે રે આખડી આગે શોભા નિધિ ઘન શ્યામ રાખો આખડિયા ગિરી શ્રી ઘનશ્યામ મહારાજ. વાલા ભક્તો, પવિત્ર ધનુર્માસમાં પ્રાતઃ કાળના વાતાવરણમાં ભગવાન સંભાળીએ, ભગવાનમાં મન રાખીએ તો આપણી મોટા મોટી કમાણી છે. સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથમાં હરિશ્ચંદ્રની કથા પૂરી કરી અને હવે મહાપરોપકારી રંતિદેવ રાજાની કથા લખે છે. રંતી દેવના હૃદયા મધ્ય ઝરણા કેરો જોગ જોને. રંતિદેવ રાજા એટલા બધા દયાળુ હતા કે આજ દિવસ સુધીમાં એટલો દયાળુ રાજા કોઈ થયો નથી. એના હૃદયમાં હંમેશા દયાનું ઝરણું વહેતું હતું. કોઈ પણ વ્યક્તિને દુખી જોવે તો એ કષ્ટ બહુ પામતા હતા, ગમે તે ભોગે કરીને એનું કષ્ટ ટાળતા હતા. ઘણા માણસોના હૃદયમાં પણ દયાના ઝરણા વહેતા હોય છે. આજ પણ એવા ઘણા ભક્તો હોય છે કે જેના અંતરમાં ખૂબ દયા હોય છે. કોઈ માણસ દુખી હોય, કંઈ તકલીફ હોય તો એને ટાળવાની કોશિશ કરતા હોય છે. ઘણા માણસો એવા હૃદયના કડક હોય છે કે ગમે એમ થઈ જાય તો એનું હૃદય ક્યારે પીગળે નહીં. જેને કાળમીંડ પથ્થર જેવું હૃદય કહેવાય છે. કાળમીંડ પથ્થર હોય ને ક્યારે પીગળે નહીં. ભગવાનના ભગત તો દયાળુ હોય છે. સાધુ હરિભગત દયાળુ હોય છે, એ બધાના દુઃખ ટાળતા હોય છે. મહારાજ આપણા કેટલા દયાળુ હતા કહો. કોઈ પણ દુખ્યો હોય તો ભગવાન તરત એનું દુઃખ ટાળતા, પૂછ્યો હોય તો એને જમાડતા. 69 નો કાળ પીડ્યો ને ત્યારે મહારાજ બહુ દુઃખી થતા. લોકો અનવિના હેરાન થતા હોય, દુઃખ પામતા, મહારાજ એ દુઃખ જોઈ ન શકતા. એટલે શ્રીજી મહારાજ બે છાના રહેતા અને પોતાના જે ભક્તો હતા ને એને શ્રીજી મહારાજે બધાને સંતો દ્વારા ભલામણ કરી કે બધા હરિભક્તોનું તમે ધ્યાન રાખજો, કોઈ અનવિના બાય ભાઈ દુઃખી ન થાય. રામદાસભાઈને આજ્ઞા કરેલી કે તમે બધાનું ધ્યાન રાખજો, અમે પણ બધાનું ધ્યાન રાખશું. એ વખતમાં તો નહીં વાહન વ્યવહાર, નહીં ફોનનો વ્યવહાર, છતાંય પણ એ કાળની અંદર ભગવાને બધા ભક્તની રક્ષા કરી છે. શ્રીજી મહારાજનું વચન જે માન્યા હતા, આગલે વર્ષે મહારાજે કીધું હતું કે ભાઈ અનાજનો સંગ્રહ કરી લેજો, ઢોરા વેચી દેજો, ઘોડા વેચી દેજો, કાળ એવો ભયંકર પડશે અનાજ નહીં મળે. એ વખતમાં કંઈ બહાર દેશથી અનાજ આવે એ વ્યવસ્થા તો હતી નહીં. આજ કાળ પીડ્યો હોય તો બહારથી પણ બધું આવી શકે છે, પણ જેણે આજ્ઞા પાળી હતી એ બધા સુખી હતા. પણ અમુક અમુકને મનાણું નહોતું ને એ બધા બહુ દુઃખી થયા, છતાંય ભગવાન એની રક્ષા કરી છે. એવા દયાળુ પરમાત્મા અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે હે ભક્તો, પૂર્વે ચંદ્રવંશી સંકૃતિ નામના રાજા હતા. એમના આ પુત્ર રંતિદેવ રાજા થયા છે. મહાપરોપકારી સત્સંગી જીવનમાં પણ મહારાજે કારિયાણી ગામની અંદર ભગવાન જ્યારે બિરાજ જાય ત્યારે આ રંતિદેવ રાજાનું આખ્યાન કીધેલું છે ભક્તો આગળ, કે હે ભક્તો, તમે રંતિદેવ રાજાની જેમ પરોપકારી થાયજો, કાંઈક જીવનમાં પરોપકાર કરજો, અને પરોપકાર સમાન બીજું કોઈ પુણ્ય નથી, અને કોઈનો ઉપકાર કરવો એના સમાન કોઈ પાપ નથી. મહારાજ કે પશુ પક્ષી પણ પોતાનું પેટ તો ભરે છે, કેવળ માણસે પોતાનું પેટ ભરવું અને પરોપકાર ન કરવો એ તો પશુનો ધર્મ છે, એ માણસનો ધર્મ નથી. માણસના હૃદયમાં તો દયાનું ઝરણું વહેતું હોય છે. પરોપકારી પુરુષો વિરલા જ હોય છે, બધા નથી હોતા. પોતે કષ્ટ સહન કરી અને બીજાને સુખ આપે, બીજાનું હિત કરે, એણે જ મહારાજ કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કર્યો છે. બીજાનું દુઃખ જે નિવારણ નથી કરતો એ માણસ તો પશુ સમાન છે. મહારાજ કે ધન્ય છે રંતિદેવ રાજાને, ધન્ય છે એના પરોપકારને. આજે પરોપકાર કરવાથી રંતિદેવ રાજા આ દુનિયાની અંદર મહાન યશને પામ્યા છે. આજ પણ એનો યશ ગવાય છે કે પરોપકારી કોઈ રાજા થયા હોય ને તો રંતિદેવ. માણસ પરોપકારથી શોભે છે, શરીરના શણગારથી નથી શોભતો. માટે હંમેશા જીવનમાં ભગવાને આપ્યું હોય ને તો ગરીબોને, બ્રાહ્મણોને, કોઈ એવા વિધવા બાયો હોય, કોઈ અનાથ હોય, જેને કોઈ આશરો ન હોય, એવા માણસોને હંમેશા પરોપકારથી સેવા કરવી જોઈએ. કહો, એ ભગવાનને બહુ ગમે છે. ઘણા આજ લોકો પરોપકારમાં બહુ માને છે, સદાવ્રતો ખોલે છે, પાણીના પરબો બંધાવે છે, વિદ્યાઓ ભણાવે છે બાળકોને, ટ્યુશન ફી આપીને, ઘણા બીમાર હોય તો એના માટે દવાના પૈસા પણ આપે છે. બ્રાહ્મણોને કંઈ પ્રસંગો હોય તો, દીકરા દીકરીના લગ્ન હોય તો એમાંય લોકો બધા આપે છે. આ જુઓ તો ઘણા પરોપકારી આત્માઓ આપણને દેખાય છે સમાજની અંદર. ધન છે આને, કે ભગવાને સંપત્તિ આપી છે તો વાપરે છે, અને આપી હોય તો વાપરવી જ જોવે. અમથી પડી પડી ગંધાઈ જાય. એ કરતા તમે વીરડા ગાળેલા નદીમાં, જૂના જમાનામાં પાણી ભરવા માટે વીરડા કરતા, વીરડો કરીને પાણી ઉલેશે, જેમ ઉલેશે માછું થતું જાય, અને પછી એમાંથી વાટકે વાટકે ઘડો ભરી લે, તાજું તેલ જેવું પાણી. એ વીરડો એમનેમ જો ભીરો ને ભીરો રહે ને તો પાણી એનું બગડી જાય છે, પણ જો રોજ ઉલેછા કરે તો નવું નવું પાણી એની અંદર આવતું રહે છે. એમ ભગવાનને સંપત્તિ આપી હોય તો પરોપકારને અર્થે વાપરવી જ જોઈએ. એ ભગવાનના ભગતનું લક્ષણ છે. નકરું ભેગું જ કરી રાખે, ભેગું જ કરી રાખે, મરે તે પછી બહુ વાસના રહે અને એને કષ્ટ બહુ થાય છે. માટે આવા રંતિદેવ રાજાના આખ્યાનમાંથી આપણને જીવન જીવવાની કળા મળે છે. શું ભેગું કરીને કરશો? કહો, પૃથ્વી જેટલું ધન ભેગું કરશો પણ તમારે રોટલાથી વધારે ખવાતું નથી, શા કામનું આવશે? કહો, કોઈ ગરીબને માટે વાપરો, કોઈ સંત ભક્તોને માટે વાપરો, તો એનાથી ભગવાન બહુ રાજી થશે. કે સાબાજ છે આને. અમુક આ સમાજમાં એવા બધા કઠણ કાળજાવાળા જોવા મળે છે, પાંચ પૈસા ક્યાંય વાપરતા, અબજોની મિલકત હોય છે, પણ આજ કહેવાનું મન થાય છે અમારે ગણેશભાઈ, ઘનશ્યામભાઈ, ધીરુભાઈ, આ બધા વાનાણી સાહેબ મોટા મોટા ભક્તો ખૂબ ધન વાપરે છે, ખૂબ ભગવાનને રાજી કરે છે. એ બધાથી નથી થતું. કોઈ કોઈ એવા વિરલા નીકળે છે, બાકી તો સંપત્તિ તો ઘણા પાસે હોય છે પણ નથી થતું. પરોપકાર કરવો એના જેવું કોઈ પુણ્ય નથી. માટે જીવનમાં સંપત્તિ ભગવાને આપી હોય ને તો કોઈના આંસુ લૂછજો, એનાથી ભગવાન બહુ રાજી થશે. આપણે અહીંયા મંદિરમાં કોઈ પણ બ્રાહ્મણ આવે, કોઈ દી મેં એને ખાલી હાથે જવા નથી દીધું, ક્યારેય નહીં. ગમે તે આવ્યા હોય આપવાનું કંઈક નું કંઈક, રાજી થઈને જાય બિચારા. અને એ કે બધા અહીંયા જ એક મંદિરમાં આપે, અરે ફરે અહીંયા જ આવી છી. બોલો, આપવું જ હોય મંદિરમાં, ક્યાં તાણ હોય એમથી. આપણે તો ગરીબ છોકરાની ફી પણ ભરીએ છીએ, કોઈ દવાખાનું આવ્યું તો એને આપીએ છીએ. પરોપકાર તો હંમેશા કરવો જ જોઈએ, એનાથી ભગવાન બહુ રાજી થાય છે. સ્વામી લખે છે, સુણો વળી કહુરંતી દેવની રીત જી, ભક્ત પ્રભુ નો પૂરો તે પુનીત જી,
ભક્ત પ્રભુ નો પૂરો તે પુનીત જી,
સહ્યા તેણે દુખ શરીરે અગણિત જી,
સહ્યા તેણે શરીરે
અગણિત જે, કહું તેની વાત સુણો દૈતિત જી,
કહું તેની
વાત સુણો દૈતિત જે, હે જ કહું તેની વાત સુણો દૈતિત જી, સ્વામી લખે છે કે રંતિદેવ રાજાની તમને વાત કરું છું. ભગવાનનો પૂરો ભગત હતો, અધૂરો નહીં, કહો પૂરા ભગત, પાકા ભગત, સાચા ભગત, ખરા ભગત. આની વાતો વચનાત્મા મહારાજે લખી છે. ખરો ભગત કોણ કહેવાય, હે? પાકો ભગત કોણ કહેવાય, પૂરો ભગત કોણ કહેવાય? એટલે જમરાળા ગામમાં મંદિર કરવું હતું, તે બરવાળાથી આરબની બેરખ આવી, 10 જણા આવ્યા. તે કે મંદિર ન થવા દે, કો કે ચડામણી કરીશ. ને પાંચો ભગત કોળી હતા, બહુ સુરવીર. એ કે દિન ભગત દવે ને અડધો ભગત લાખો રફલ લઈને ઉભા રહ્યા, કે તમને પૂરો ભગત પાંચો તમને ફાવે ના પાયો નાખો. ઓલા આરબ વાળાને કે ઓયા જાવ, નહીં તારા હગી નહીં થાય માં તમારી. બોલો, એમ કરીને મંદિર બંધાવ્યું, કહો જમરાળામાં. હો, હા, પ્રસાદીનું ગામ. મહારાજ પણ ગંગારામ દવેને ઘેર આવેલા, ગંગારામ ને એને ગાડું જોડીને મહારાજને આમ આગળથી આવતા, એટલે ઘોડી થાકી ગયેલી. મહારાજ કે માણકી બહુ થાકી ગઈ છે, ગંગારામ તું ગાડું જોડને ઘરડા મને મૂકી જા. તો ગંગારામ પાસે ગાડું બળદ બહુ સારા હતા, એટલે મહારાજ ને ગાદી તકિયા ગાડલા ગાડામાં બધું પાથરીને બેહાર્યા. અને બળદ બહુ હારા ને ગાડું જાય દોડ્યો, માણકી વાહ હાલી આવે ઠાલી. મહારાજ કે ગંગારામ બળદ બહુ હારા હો તારા, બળદ બહુ હારા છે, આવા બળદ અમારે જોવે છે. ગંગારામ પામી ગયા મહારાજે માંગણી કરી છે, બ્રાહ્મણ હતા. મહારાજને કે મહારાજ આજથી આ ગંગારામ ગાડું ને બળદ ત્રણે તમને કૃષ્ણ અર્પણ છે, તમારી ગાડી એમ સાધુ બેઠા એમ કે ગાડી બહુ સારી, તમે શું વિચાર કરો ગાડી બહુ સારી હો તમારી. સ્વામીને મન થઈ ગયું લાગે લઈ લેવાની, માગી હોય તમે શું કરો, સાચું કેજો આપી જો ના પાડો, ધડ નારાયણ ના પાડજો, તમારે શું ગાડી કરવી છે. ગંગારામ દવે કહેશે મહારાજ ગાડું હું અને આ બળદ ત્રણે કૃષ્ણ અર્પણ, ગોપીનાથજીનું મંદિર થાય ને ત્યાં સુધી અમે ત્યાં સેવામાં રહેશું. બોલો. મહારાજ કે બ્રાહ્મણિયા તે આપી દીધું ને મેં લઈ લીધું, વાહો થાબડીને ધન્યવાદ આપ્યા. ધન્ય છે ધન્ય, ન લીધું મહારાજ બ્રાહ્મણનું લેતા છે, પણ એ કહેવું કેટલું કઠણ કહો, વિચાર કરો. એટલે પૂરા ભગત થવું, અધૂરા ભગત ન રહેવું. પાંચો ભગત પૂરો હતો, મંદિર કરાવ્યું. બોલો. ગામની અંદર સુરવીર ભગત, એટલે આ સ્વામી કેસર ગંગતીદેવ રાજા પૂરા ભગત હતા. ઘણા ઘણા એને શરીરમાં કષ્ટ સહન કર્યા રાજા હોવા છતાંય. હવે એની વાત સ્વામી કે સાંભળો. કહું વાત તરંતી દેવની કરે નિજ નગર નું રાજ, પોતે પોતાની પ્રજા પાસે રખાવે બહુ અનાજ. રંતિદેવ રાજા પોતાના નગરનું રાજ કરે છે, ભગવાન ભજે છે, પ્રજાને પુત્રવત પાલે છે અને બધાને સુખી જોઈને પોતે રાજી થાય છે. પોતાના પ્રજા પાસે બહુ બહુ અનાજનો સંગ્રહ કરાવે છે. એ વખતમાં દુષ્કાળ બહુ પડતા છે. એમ કરતા આવી પડ્યો 12 વર્ષનો વળીકાળ, એક બે નહીં 12 વર્ષના દુકાળ પડે. પછી કઈ રીતે માણસ જીવી શકે કહો, હે ગુરુ થઈ પડે ને. અત્યારે 1 વર્ષનો દુકાળ હોય તો માણા બધા એમ આજા ગગડી દે, કહો દુકાળ પીડ્યો દુકાળ, 12 વર્ષનો દુકાળ. એમ કરતા આવી પડ્યો 12 વર્ષનો વળીકાળ, એકાદશ વર્ષ અન્ન પહોંચ્યું, દ્વાદશનો થયો જંજાળ. 12 વર્ષનો દુકાળ પીડ્યો, 11 વર્ષ સુધી રાજાએ સંગ્રહ કરેલું અન્ન બધાને જમાડ્યું છે. કેટલા કોઠાર ભર્યા છે આખા રાજ્યના લોકોને, 11 વર્ષ સુધી તાણ ન પડવા દીધી. કેવા પરોપકારી રાજા, પ્રજાનું સુખ જોઈને એને એમ થાય કે ભગવાન અમારી ઉપર પ્રસન્ન થાય છે. ત્યારે રાયે અન્ન આપ્યું તે પણ પહોંચ્યું 10 માસ, પછી લાગ્યા છે પડવા ઉપરા ઉપરી ઉપવાસ. બીજા 10 મહિના અનાજ રાજાએ ફરી વાર આપ્યું છે. કેટલા છે? 11 મહિનાને 11 વર્ષને 10 મહિના. હવે 2 મહિના ડૂકો પડી ગયો. 2 મહિના અનાજ કોઈને મળ્યું નથી. લોકો છે ને પછી બહુ કળકળાટ કરતા હતા, રડતા હતા, રાડ્યું પાડતા હતા. આ જોઈને રાજાને સહન ન થયું કે આ પ્રજાની દુઃખ, આ પ્રજાની પીડા જોઈ અને મારે જીવન કેમ જીવવું. કળકળે જન અન વિના બહુ બહુ પડે છે બકોર, તે સુણી રાય ચાલ્યા સંગે રાણી સુત વધુ ભોર. પોતા પાસે કઈ રહ્યું નથી, પોતાને ચોખ્ખા ઉપવાસ પડવા મળ્યા છે. હતું ત્યાં સુધી તો બધાને આઈપાસ ગીર્યા છે, આઈપાસ ગીર્યા છે, પોતા માટે રાખ્યું નથી. નહીતર એમ ન થાય ભાઈ આપણા પૂરતું તો રાખી, બીજાને કેટલું આપી. હે કેવા રાજાઓ થયા કે પોતા માટે નથી રાખ્યું અને બધું જ પ્રજાને આપી દીધું છે, તોય પ્રજા અકળાણી અને અનાજ મળતું નથી. જ્યારે એવી પીડાથી બૂમો પાડે છે ત્યારે રાજા જોઈ શક્યા નથી. વહેલા જાગી અને રાજા રાણી એનો પુત્ર અને પુત્ર વધુ આ ચારે રાજ છોડીને નીકળી ગયા છે જંગલમાં. ત્યાં પ્રજાનું દુઃખ હવે આપણીથી જોવાતું નથી. કેટલા દયાળુ શકો. ઉપવાસ ચોખા ચારે ને પીડા એકે ઓછા પૂરા પચાસ, ત્યાં ઈચ્છાએ અન્ન મળ્યું બેઠા જમવા પાંચસો પાંચ. 49 ઉપવાસ થયા છે. કેટલા? 50 માં એક ઓછો. આ બધી સતયુગની વાતો છે. અત્યારે તો 5 દી ઉપવાસ કરો તો પછી હાલવાની ફરી રહે નહી. 49 ઉપવાસે ભગવાનની ઈચ્છાથી ચાર વર્ષે શેર અનાજ મળ્યું છે. પાશેર પાશેર પાણીમાં વળી આવ્યું હતું જે અન્ન, ઉપવાસ 49 મે કરવા બેઠા ભોજન. ચાર જણા હતા ને, પાશેર પાશેર 250 ગ્રામ હવા હો ગ્રામ ગા આપણે તો એકાદશી નો નકોડો ઉપવાસ કર્યો તો હવારમાં જરાક મોડું ઉઠ્યું હોય તો તમારે જોયા જેવી હોય. ખબર નથી કાલ આખો ઉપવાસ કર્યો, જે પારણાનું ઠેકાણું નથી પડ્યું. પાશેર પાશેર અનાજ આવ્યું છે, પતરાવાળામાં પીરસ્યું છે પાંદડા વનના લઈને, છતાં અભ્યાગતની રાહ જોવે છે. મહા મોટા રાજાઓ, આ ભારત વર્ષના રાજાઓ તમે જોવો ને તો આપણને એમ થાય કેવા રાજાઓ બધા ત્યાં છે, કે પોતે ગમે એટલું દુઃખ સહન કરીને પ્રજાને સુખી કરી છે. અભ્યાગત અનાર્થની રાહ જોવે છે. આપીએ એને આ માયથી એમ વિચારે છે ચારે મળી, ત્યાં ઘોરી એક આવ્યો સંગે લઈને વળી સ્વાન. અભ્યાગત અનાર્થીની વાટ જોવે છે કે કોઈ આવે તો એને આપીએ એમ વિચારે છે ને, ત્યાં એક અઘોરી માણસ આવ્યો છે સાથે કૂતર્યા છે. ભૂખ્યો ભૂખ્યો એમ બરકે છે, હું બહુ ભૂખ્યો છું મને ભોજન આપો, હું બહુ ભૂખ્યો છું મને ભોજન આપો. આહા, એ તો અન્ન ન મળે ને ત્યારે ખબર પડે હો કે ભૂખનું દુઃખ કેટલું છે. ત્યારે આપ્યું અન્ન જળ એહને રાય રાણી સુત સુત ભામ, નિષ્કુળાનંદ પાણી પી અઘોરીએ ઠેલ દઈ ફોડ્યું જળ ઠામ. અઘોરીએ માગ્યું, હું ભૂખ્યો છું ભૂખ્યો છું. રાજાએ આપી દીધું એના ભાગનું, રાણીએ આપી દીધું, નવજુવાન પુત્રએ પણ આપી દીધું, અને એની પત્ની હતી પુત્ર હતું એણે પણ આપી દીધું. ધન્ય છે ને આ કુળ કુટુંબને. એક કરંતીદેવ નહીં પણ ચારેય એવા. હા, એ ઓલો અઘોરી હતો ને જમી લીધું એને તો, શેર અનાજ જે હતું એ બધું ચારેનું જમી ગયો. અને એક પાત્રમાં પાણી હતું, એ પાણી પી અને થોડું ઘણું પાણી વધ્યું હતું પણ એને ઠામડું ફોડી જ નાખ્યું. પાટું મારીને એ પાટિયો જે કાંઈ વાસણ હશે તોડી નાખ્યું. હવે એણે પીધા પીતા વધ્યું રહેવા દેવું જો ને તો આવડાને તરસ પણ એટલી હતી, પાણી નહોતું મળ્યું પણ એણે ફોડી નાખ્યું. ભગવાન પરીક્ષા કરતા હોય છે ને ત્યારે ખુદા તારી કસોટી બહુ આકરી હોય છે. ભગવાનની કસોટી બહુ આકરી છે. આપણે તો મહારાજને કહેવું કે મહારાજ આવી કસોટી ન લેતા હો, નહીતર અમે પાસ નહીં થઈ. ભગવાન એવો ખરો ભગત થાય ને એની જ કસોટી લેશે. વચનાત્મા મહારાજે કીધું કે ભગવાનના ભગતો એ ધામમાં જાય તેને સિદ્ધિઓ આડી આવે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ સિદ્ધિઓ કોને આડે આવે છે? એકાંતિક ભગત હોય એને આવે કે બધાને આવે છે? મહારાજ કે બીજાને તો સિદ્ધિઓ દુર્લભ છે, એકાંતિક ભગત હોય ને એને ભગવાન જ પોતે પ્રેરણા કરે છે કે જાઓ આ મારો ભગત છે. એને મારામાં વધારે જ છે કે સિદ્ધિઓમાં વધારે જ છે? તપાસ કરો. ભગવાન જ પ્રેરણા કરી એની પરીક્ષા લેશે. પણ મહારાજ કે જો ખરેખરો નિષ્કામ ભક્ત હોય તો સિદ્ધિની હામુંય ન જોવે, એમાં લેવાય નહીં, ભગવાનની મૂર્તિમાં જ એની વૃત્તિ રહે. ફૂટ્યું જળ ઠામ કૂપ ઊંડો એ પારજી, પ્યાસા રહ્યા એ રાજા સહિત ચારજી, પડ્યું દુઃખ એવું તોય પાયમાં નહીં હારજી, વળતો રાયે એમ કર્યો વિચારજી. જળઠામાં અઘોરીએ ફોડી નાખ્યું છે, કૂવો ઊંડો છે, પાણી સિંચવાનું કઈ છે નહીં, રાજા સહિત ચારેય તરસ્યા રહ્યા છે. ભૂખ્યા તો હતા જ, 49 ઉપવાસ થયા છે, તોય રાજા હાર પામ્યા નથી. વળતો રાજાના મનમાં વિચાર થયો છે. વિચાર કરી એમ બોલ્યા, મળ્યું અન કેટલે કદન, ભલે આવ્યું અર્થે અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન. ઓહો, આ મળ્યું ઓલાને આપી દીધું, એ ખાઈ ગયો ને આપણી વાં કર્યું, એમ વિચાર નથી કર્યો, પ્રસન્ન મને એને એમ થયું છે કે વાહ ભાઈ વાહ, આજ અમારા માટે જે અન્ન મળ્યું થયું આજ અભ્યાગતના કામ આવી ગયું. અમે ભાગ્યશાળી છીએ કે આજ અભ્યાગતને અર્થે અનાજ આવ્યું, મૂંઝાણા નથી, પ્રસન્ન થયા છે. કેટલી ધીરજ કહેવાય, વિચાર તો કરો. ત્યારે ટળી અઘોરી તર્ત થયા ધર્મદેવ મૂર્તિમાન, માગ માગ રાજા મુજ થકી આપું તને તે વરદાન. અઘોરી ટળી અને ધર્મદેવ પ્રગટ થયા છે, મૂર્તિમાન હાજર થઈ ગયા છે. માર્ગ માર્ગ રાજા, તારી પરીક્ષા પૂરી થઈ છે, તું જે માર્ગ નહીં આપી દઉં, ત્રિલોકીનું રાજ જોતો હોય તો ત્રિલોકીનું રાજ આપી દઉં, બ્રહ્માંડનું રાજ જોતો હોય તો બ્રહ્માંડનું રાજ આપો. કીધું માગી લે, આજ તારી ઉપર બહુ રાજી થયો છું, તારી જેવો પરોપકારી રાજા કોઈ થયો નથી. બહુ સરસ માગ્યો રંતીદેવે, બહુ સરસ માગ્યું છે. કેવું માગ્યું? તો કે સુખી રહે સહુ પ્રાણધારી, એની આવે પીડા અમને, ત્યારે ધર્મ કહે પરની પીડા લીએ, તેને અંગે પીડા આવે નહીં. કેવું માગ્યું? માગવાનું કીધું પોતાના સ્વાર્થ માટે કાંઈ માગ્યું નથી. ભૂખ્યા છે તો અનાજ માગ્યું નથી, પહેરવા વસ્ત્ર નથી, પગમાં પગરખા નથી, એ કાંઈ માગ્યું નથી. પણ કહે છે કે જો તમે રાજી થાઓ ને તો સૌ પ્રાણધારીની પીડા અમને આવે અને એ સુખી થાય. બોલો કેવું માગ્યું? પ્રાણીધારીની બીજાની પીડા છે અમને આવે અને એ સુખી રહે. કહો, આપણને તો ભગવાને કેટલું કેટલું આપ્યું હોય તો આપણે કોઈની પીડા ટાળતા નથી. આ તો કાંઈ નથી તો એમ કહે છે, પરની પીડા અમને આવે પણ અમારી પ્રજા સુખી રહે, પ્રાણધારી સુખી રહે. બધા બધાનું દુઃખ માગી લીધું. બોલો, શ્રીજી મહારાજ ગાદીએ બેઠા ને ત્યારે આપણા પ્રારબ્ધ માગી લીધા, આપણું દુઃખ માગી લીધું. કેટલા ભગવાન દયાળુ કે મારો સત્સંગી હોય એના પ્રારબ્ધમાં રામપત્ર લખેલું હોય, ઠીકરું લઈને ઘેર ઘેર માગી ખાવાનું હોય તો એ ભગવાન કે મને આવે, પણ મારો ભગત અન્ન વસ્ત્ર કરીને દુઃખી ન થાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે અનુયાયી છે એ ક્યારેય દુઃખી નથી હોતા, કાયમ માટે સુખી છે. કારણ કે ભગવાને આપણા પ્રારબ્ધ ને આપણા દુઃખ માગી લીધા છે. માટે એનો આશરો કરજો, એનો દઢ નિશ્ચય જીવનમાં રાખજો. સુખ દુઃખ આવે ને તો ભગવાનને છોડતા નહીં. માણસના જીવનમાં બે વખતે ભગવાન છૂટી જાય છે. એક તો બહુ સુખ આવી પડે ને ત્યારે માણસ ભગવાન છોડી દે છે. બહુ સંપત્તિ આવે તમારી પાસે, બહુ સુખના સમાજ બધા મળી જાય ત્યારે જીવ ભગવાનને ભૂલી જાય છે. અને એક બહુ વિપત્તિ જ્યારે આવે છે ત્યારે માણસ ભગવાનને ભૂલી જાય છે. પણ આ બે વખતે જે ધીરજ રાખી અને ભગવાનને ન ભૂલે એ ભગવાનનો ખરો ભગત કહેવાય. કહો, વિપત્તિમાં પણ ભગવાન ન છોડે અને સંપત્તિની સાહેબી હોય, લક્ષ્મીની છોળો ઉડતી હોય તોય ભગવાનને ન ભૂલે, એ બહુ કઠણ છે. ભગવાનની નિષ્ઠા જીવનમાં પર્વત પ્રાય હોવી જોઈએ, ભગવાનનો નિશ્ચય લોઢા જેવો હોવો જોઈએ. ગમે એવા જીવનમાં દેશકાળના વાવાઝોડા આવે, દુઃખ આવે, પણ મહારાજની મરજી વિના કોઈથી કાંઈ થતું નથી. આવું એના જીવનમાં, હૃદયમાં, જીવમાં નક્કી થઈ જવું પડે. કહો, કલ્યાણ તો આટલી જ વાતમાં છે, ભગવાનની નિષ્ઠાથી જ કલ્યાણ થઈ જશે. સાધન તો આપણે જે કાંઈ કરીએ છીએ તો ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ. બાકી નિષ્ઠા સિવાય ગમે એટલા સાધન આપણે કરીએ પણ કલ્યાણ થાય નહીં. મહારાજ કે ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય પણ જો ભગવાનનો નિશ્ચય ન હોય તો કલ્યાણ ન થાય. કહો, અને ગુણાતન સ્વામી કે દોષ ભલે હોય પણ ભગવાનનો નિશ્ચય છે તો કલ્યાણ થાય છે. કલ્યાણનો આધાર રાખો નિષ્ઠા ઉપર છે, નિશ્ચય ઉપર છે. માટે શ્રીજી મહારાજે આપણા દુઃખ માગી લીધા હોય તો આપણે ભગવાનનો આશરો કરવો જ જોઈએ. આ જીવને અંતકાળ આવે ત્યારે રૂવાડે રૂવાડે કોટી વિછીની વેદના થાય છે, એ ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે મને થાય પણ મારા આશ્રિતને ન થાય. આ શિક્ષાપત્રી જે પાળતા છે એવા ભગત ક્યારેય દુઃખી નહીં હોય. અને આપણા જીવનમાં જ્યારે કાંઈ પણ દુઃખ આવ્યું હોય ને ત્યારે વિચારજો કે આપણે ભગવાનની કાંઈક આજ્ઞા લોપી છીએ તો જ દુઃખ આવે. ભગવાનની આજ્ઞા શિક્ષાપત્રી પ્રમાણે પાળો ને તો જીવનમાં કોઈ દી દુઃખ હોય જ નહીં. શ્રીજી મહારાજ એવું કહે છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે રહે એ આ લોકમાં પરલોકમાં મહાન સુખને પામશે. કહો, આ લોકમાં તો સુખ્યા થાય, પરલોકમાંય પણ અક્ષરધામમાં સુખ્યા થશે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહેતા, સુખ દુઃખ આવે સર્વે ભેળું તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરી સજતન હતી. સુખ દુઃખ તો ભાઈ સંસારમાં છે ને, એટલે આવવાના છે, બધાને આવે, પણ એમાં બેલેન્સ જાળવવું, સ્થિરતા રાખવી, ડગી ન જવું, ભગવાનની નિષ્ઠામાંથી ડગવું નહીં. દેહમાં કઈ દીર્ઘ રોગ થાય, કોઈ એવા દેશકાળ આવે, સંપત્તિ નાશ પામી જાય, છોકરો નાશ થઈ જાય, સ્ત્રી મરી જાય, ગમે એવા દેશકાળમાં પણ જે ધીરજ રાખે, સુખ દુઃખ આવે સર્વે ભેળો એમાં રાખજો સ્થિર મતી, તો ભગવાન કહેશે હું એની જાળવણી કરીશ. એમ કરતા પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકને જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું. કદાચ આ શરીર પડી જાય તો વધારે વધારે શું થાય, શરીર પડી જાય બીજું શું થઈ જવાનું, પણ આગળ તમારા માટે અક્ષરધામ તૈયાર રાખ્યું છે. પણ એક મહારાજે કીધું કે વ્રત ટેકને જો ટાળશો ને તો અમે જમાન તેના નથી, હવ પોત પોતાનું ભોગવશો. એ તો વ્રત ટેકને જો ટાળશો તો ભોગવશો સૌ સૌ તણું, અમે એમાં પછી કોઈ જવાબદારી લેતા નથી. નહી તો તમે નિશંક કરે જો કરવું તમારે કાંઈ નથી, આ જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. જો મહારાજ કે નહીતર તમે નચિંત રહેજો, કોઈ પ્રકારની ચિંતા ન કરતા, ભગવાનને શરણે ગયા પછી કોઈ ચિંતા હોતી નથી આત્માને, અને કરે તો એને જે ભગવાનનો નિશ્ચય નથી, આશ્રમમાં ખામી છે. બાળક ગમે ત્યાં હોઈ ગયું હોય પણ એને ઉપાધિ ન હોય, હોય પ્લેનમાં જતા, ટ્રેનમાં જતા, સ્ટેશનમાં ગમે ત્યાં નાનો બાળક હોઈ જાય પણ બાળકને ચિંતા ન હોય કે હું અહીં પીડ્યો રહે, મને મૂકીને યાદ આવે, કેમ કે માતા પિતાને આશરે છે, એને ખબર છે કે મારી માતા મને છોડીને જાય નહીં. એમ ભગવાન છે ને, એ માતા પિતા જેમ બાળકની રક્ષા કરે એમ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે, એ છોડીને જાય જ નહીં, બાવડું પકડી જ લી, પણ એના થઈને રહેવું પડે. હા, એ ભગવાનના થઈને રહેવું. અનાદિકાળથી આપણે માયાના તો સહી જ હું તમે બધા, પણ આ વખતે નક્કી કરો કે ભગવાનના થઈ જવું છે, આ દેહ કરીને ભગવાનના થઈને એને જ પામી જવું છે, બાકી તો બધું બહુ કર્યું આપણે. કહો એટલે કહે છે કે ભાઈ બધાની પીડા અમને આવે અને એ સુખી થાય. યેહ વિના વણ માગે આપું છું અવિનાશ ધામે જઈ વસશો. કહો ધર્મદેવ એમ કહેશે કે તમે માગ્યું નથી પણ વણ માગ્યું હું તમને આપું છું, મરશો ને ત્યારે અવિનાશી અક્ષરધામમાં તમે જશો. લ્યો આ વરદાન આપ્યું છે માગ્યા વિના. ત્યારે ધર્મ કહે પરની પીડા લઈએ તેને અંગે પીડા આવે નહીં, એ વિના વણ માગી આપું છું અવિનાશ ધામે વસશો. જે બીજાની પીડા લે એને પીડા ન આવે, આ બીજાનું સુખ ઝૂંટવી લે ને એને દુઃખ આવે છે, પણ બીજાની તમે પીડા લઈ લો તો જીવનમાં ક્યારે દુઃખ ન આવે. ધન્ય એ રાયની ધીરજને ધન્ય સત્યવાદી દયા ઘણી, એવી અનાદિની રીત જોઈ જન પછી વિચારવી રીત આપણી. હવે સ્વામી થોડોક આપણને ઉપદેશ આપે છે, મને તમને. હા, કે ધન્ય છે એ રાજાની ધીરજને, ધન્ય છે એનું સત્યવાદીપણું, ધન્ય છે એની દયાને. આ અનાદિની રીત છે, ભગવાનના ભક્તમાં ધીરજ હોવી જોઈએ, દયા હોવી જોઈએ, સત્યવાદીપણું હોવું જોઈએ, એ જ ખરા ભગત કહેવાય છે. આપણે ભગત ખરા પણ આ ત્રણમાંથી એક એક ગુણ ન હોય તો ભગવાન આપણને ભગત માનતા નથી. હા, આપણે ભલે આપણી જાતને ભગત માનતા હોય પણ ભગવાન નથી માનતા. સ્વામી કહે છે એના જેવી હોય આપણી તો ઠરી બેસવું એ ઠીક છે, નહીં તો કસર કાઢવી એ જરૂરો વિવેક છે. એના જેવું છે આપણે કઈ ભાઈ નથી, ન હોય તો વાંધો નહીં, પણ આ હાંભળા પછી સુધારો કરવાનો છે. અત્યારે સુધી નહોતું તો હાલો હાલ્યું જ સમજ્યા ત્યાંથી હવાર હું કેવું તમારું. પણ સ્વામી કે હવે કસર કાઢી, હવે કસર કાઢીને હવે એના જેવું આપણે કરવાનું છે, એ જ રૂડો વિવેક છે. એ વિવેકી ભગત કીધો એને જો કસર કાઢવી છે કે આમને મરી જવું છે, હે બોલ્યા નહી એવો કોઈ. કસર કાઢવી હોય તો આ બધા વૈદો બેઠા છે, નિષ્કુળાન સ્વામી મહારાજ એ બધા મોટા વૈદ, આપણી નાડી તપાસીને દવા આપે અને ગાંઠ હોય તો ઓપરેશન કરી નાખે. હા જેમ સર્જન હોય ને ઓલું હું હુંઘાડે કરોલો ફોર્મ, એ હુંઘાડીને પછી બે ભાન કરીને બધી ગાંઠીઓનું ઓપરેશન કરી નાખે, એમ ભગવાન સર્જનહાર છે સ્વામિનારાયણ. એ આપણી વાસનારૂપી ગાંઠોનું બધાનું ઓપરેશન કરી નાખશે, પણ આપણે પછી એના થઈને રહેવું પડે. હો હા ડૉક્ટરને હોપાવવું પડે ને, ઓપરેશન કરવું પડે, એ કેમ કરવું પડે. ભગવાન છે ને આપણી વાસનારૂપી નબળાઈરૂપી ને કસરૂપી બધી ખોટ છે ને ગાંઠો છે કાઢી નાખશે, પણ એને હોપાવવું પડે, એની કેમ કરવું પડે છે. કસર માત્ર કાઢીને વર્તવું સ્વામી કે રૂડો વિવેક છે, પણ ખજીને ખોટ ન આણવી જાણવી એ પણ વાત, બીજે બગડે શું બગડ્યું એ સમજવું સાક્ષાત. તમે કોઈ ખજીને ખોટ ન થવા દેતા ને, આવજો ખજીને ખોટ ન આવવા દેવો. હા ભેર્યા હોય ભંડારેમાં ઓછું ન કરવું, કઈ ઓછું કરો તો ખોટ કહેવાય. સ્વામી કે બીજું મર બગડી જતું પણ કલ્યાણ ન બગાડવું. હા એટલે ગુણાતન સ્વામી કહેતા કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારજો, કદાચ કરોડ કામ સુધાર્યા ને મોક્ષ બગાડ્યો તો કાંઈ કર્યું નથી, બધું બગડેલું છે. કહો મનુષ્ય જન્મ પામ્યા પછી જે ભગવાનને ન પામી શકે એને બધું બગાડ્યું છે, એને ખજીને ખોટ જ છે. હા સ્વામી કે એવા ભગત થાવ ભક્તપણાના ખજીનામાં ખોટ ન આવવા જો. હા બીજું ભર મર બગડી જતું જે બગડતું હોય, બાકી આ જગતમાં બગડેલું છે બધું, મોક્ષ સુધારો ને બધું સુધર્યું છે અને મોક્ષ બગાડ્યો બધું બગડ્યું છે. બીજા કામ તો કંઈક કર્યા કેડે રાખ્યું એક કરવું કલ્યાણ, એને સમજવું સમજવું એ પણ જાણતે અજાણ. બીજા કામ તો આપણે બહુ કર્યા બહુ કર્યા બહુ કર્યા, હું રાખ્યું બાકી કલ્યાણ બાકી રાખ્યું. ગઢડામાં એક ભાભા હતા અને બે દીકરા હતા, દરજી હતા. પછી મોટી ઉંમરે રઘુવીરજી મહારાજ ત્યાં ગયેલા અને દર્શન કરવા આવેલા તો કે દાદા હવે મોટી ઉંમર થઈ ગઈ હજી સીવાનું કામ કરો તો ગાજ બટન ટાંકી છે. તો કે કલ્યાણને અર્થે કરતા જાવ. એને બે દીકરા હતા, એક રામજી ને એક કલ્યાણ. તે કોઠારી ભક્તિ વલ્લભદાસ સ્વામી કીધું મહારાજ પહેલા રામજી અર્થે કરતા હતા ને હવે કલ્યાણને અર્થે કરે છે. તો મહારાજ તો રાજી થઈ ગયા કે બહુ સારું, લો કલ્યાણને અર્થે કરે ને. સ્વામી કે બે દીકરા છે, એક રામજી ને એક, પહેલા રામજીનું કામ કરતા હતા હવે અત્યારે કલ્યાણનું કરે છે. ઓલા કલ્યાણનું કરતા નથી, આત્માના કલ્યાણનું કાંઈ નહીં. તમે સવારથી સાંજ સુધી બૈરા છોકરાને કલ્યાણ માટે જ કરો ને, બધું શું કરો છો? બૈરા છોકરાને કલ્યાણ થઈ જવું પડે, આપણું ભલે બગડી જતું. હે બીજા કામ તો કઈ કર્યા કેડે કરવું રાખ્યું કલ્યાણ, સ્વામી એમ કહે છે. એ સમજવું એ સમજવું, અજાણ ન રહેવું અજ્ઞાની ન રહેવું, જ્ઞાની થવું. જ્ઞાનીને મધ્ય ભગવાન નજીક છે, અજ્ઞાનીને મધ્ય ભગવાન દૂર છે. સ્વામી કે કંઈક સમજો સમજો, અજાણ ન રહેતા, અજ્ઞાની ન રહેતા. આપે જેમાં વિના આપણી ભૂખ કહો કેમ ભાંગ છે. નિષ્કુળાનંદ કહે સાચું કહેતા, કોઈકને દુઃખ પણ લાગ છે. સાચી વાત હોય ને, હંમેશા એ કડવી હોય છે. અને વખાણની વાત હોય ને, માખણ ચોપડવાની, એ બધાને બહુ ગમે. તમને રોટલા ઉપર માખણ ચોપડી આપે દીકરાને, એવું કેવું ગમે હે? પણ કડવું વેણ બોલાવે તો રોટલો ભાવે નહીં પછી. હો હા, સ્વામી કે આપણે ભૂખ ભાંગવી હોય ને તો આપણે જમવું પડે, આપણે કલ્યાણ કરવું હોય ને તો આપણે સાવધાન રહેવું પડે. બીજા કોઈ ન કરી દે, કહો બાપે ન કરી દે, દીકરોએ ન કરી દે, પતિ ન કરી દે, પત્ની ન કરી દે. હવે હવે પોતાની ભૂખ ભાંગવા માટે પોતે જ ખાવું પડે છે. જેમ કહેવાય એટલે તું મારા હટાને ખાઈ લે. હે, અમુક કામ છે ને જાતે જ કરવા પડે. ખાવાનું કામ છે એ જાતે કરવું પડે, મરવાનું કામ છે એ જાતે કરવું પડે, પરણવા જવું હોય તો જાતે જવું, ને બીજો ન હાલે. મરણ વખતે કોઈને કહો તું મારા હટાને મરી જાય, જો ભાઈ મેળ પડે. એમ ભજન કરવું હોય જાતે કરવું પડે, મોક્ષ કરવો હોય જાતે કરવો પડે, બીજાથી ન થાય. આપણી ભૂખ આપણે જીમ્યા વિના ભાઈ નહીં ભાંગે માટે સ્વામી કે સાચી વાત કરીએ છે, પણ કોઈને દુઃખ લાગશે. દુઃખ ન લગાડતા, આને ક્યાં કાંઈ સ્વાર્થ હતો કહો? આ તો ભગવાનને પામેલા સંત હતા, પણ આપણા કલ્યાણની ખરેખરી વાતો લખી છે. કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત. આ એક પદ આવ્યું છે. જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ પર ખાય પૂરા. કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા. ભગવાનની કસોટી હંમેશા કઠણ હોય છે, એને તો કોઈ સહન કરી શકે છે. જે સંત સુરવીર હોય, હરિભગત સુરવીર હોય, એ સહન કરી શકે. બીજા તો આવ્યો હોય કરી અને ભગવાનનો આશ્રય મૂકી દેવો. જેણે પાડી છે આટી મોટી જીવમાં, મન માનું છે મરી કરી મટવું. ભરય અવસર પર ધર ધરી, ફરી કરી હાક વાગે નથી હટવું. કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા. ભરોસર આવ્યો છે મોક્ષ પામવાનો. હવે ભરોસર હોય પછી તો ધીરજ ધરી અને કામ લઈ લેવું જોઈએ. ફરી ખરી આંક વાગે નથી પાછું હટવું. ખરી આંક વાગતી હોય ને, લડાઈનો બુંગ્યો ઢોલ વાગતો હોય ને, પછી જે સુરવીર હોય ને એ લડવા તૈયાર થઈ જાય, એ પછી પાછા ન વળે ગમે એમ થાય. એમ કલ્યાણને માર્ગે હાલેલો ભગત ગમે એવા દેશકાળ વિપરીત સંયોગ સંજોગો આવે, પણ એમાંથી ક્યારેય પાછો ન હટે. એમ કહેશે કે આવો અવસર હવે ફરી વાર નહીં મળે. હા, અવસર આવ્યો રે કે તમને ભજવાનો. આ જ અવસર ભગવાનને ભજવાનો છે, માટે આ દેહે કરીને પાછું ન હઠવું. કલ્યાણના માર્ગમાં ગમે એવું દુઃખ પડે તો આગળ આગળ પગલાં માંડે જવા. અનેક દેહ ખોયા અણ અર્થે, તે દેહ કાંઈ ન આવ્યા કામ. હવે આ દેહ હરિ અર્થે કરી, રાખવું છે અચળ તે આઠું જામ. લ્યો સ્વામી કે આપણે અનેક દેહ ધીર્યા આગે, અણ અર્થે ખોયા, કોઈ અર્થ સર્યો નહીં. કરોડો ને અબજો ને લાખો જન્મ લીધા, સમુદ્રનું પાણી છે એટલું માતાનું દૂધ જીવ આ દૈવ છે, કેટલા જન્મ લીધાની ગણતરી નથી. એક કે જન્મ ભગવાન માટે આપણે વાપર્યો નથી. એટલે ગુણાતન સ્વામી કહેતા કે કરોડ કરોડ જન્મ આપણે ધન સ્ત્રી માટે બગાડ્યા છે. કહો, કરોડો કરોડો જન્મ આ લોકના પદાર્થો માટે, વિષય ભોગ માટે બગાડ્યા છે. એક કે જન્મ ભગવાનને અર્થે બગાડ્યો નથી, વાપર્યો નથી. માટે સ્વામી કહે છે કે હવે આ દેશ ને હરિ અર્થે કરી રાખવો, બળતા માંથી બૂકી લેવું. કહ્યું છે નારાયણ દાસે, હળગતું હોય ને ગંજી આખી હળગી હોય, પછી ઠારવા બે હોત કઈ ઠરે, એમાંથી જેટલા પૂળા નીકળે ને એટલા કાઢી લેવાય. એમાં ત્રિવેદી તાપથી હળગતો સંસાર, એમાં કોઈ બચતા નથી. એમાંથી તો સમય કાઢી લે ને હરી ભજી લે, કલ્યાણનું કરી લે, એ ફાવી જાય છે. લ્યો સ્વામી કે અચળ રાખવું, એમ દ્રઢ ધીરજ ધરી કરીને ભજે છે જે ભગવાન ભાવે, નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અર્થ પણ એ જ આવે. આમ દ્રઢ ધીરજ રાખી અને જે ભગવાન ભજે છે અને પોતાના મોક્ષ માટે કાર્ય કરે છે, ભાવથી જે ભગવાનને ભજે છે, સ્વામી કે એ જ અર્થ આવશે અંતે. બાકી બીજો અર્થ કોઈ આપણે મરશું ને ત્યારે કામનો નથી. સંપત્તિ આપણી પાસે ઘણી છે, વૈભવો, ગાડી, બંગલા, કુટુંબ, પરિવાર, બધું જ હશે, પણ અંતે એ કોઈ અર્થ આવવાના નથી. બસ ભક્તિ કરી છે, ભજન કર્યું છે, એ મહારાજના નિયમો પાળ્યા છે, એમાં વૃત્તિ રાખી છે, એ બધું અંતકાળે સાથે આવશે. માટે વાલા ભક્તો, અહીંયા હવે રંતિદેવ રાજાની કથા પૂરી થાય છે. આવતીકાલે આપણે મયુરધ્વજ રાજાની કથા સાંભળવાની છે. તો આજે અહીંયા કથાને વિરામ. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય.